મહારાજ અહીં મધ્યના છઠ્ઠા વચનમાં એમ કહે છે, યવન સરખા જે જીવ છે તે એવું કહે છે ગંગાજીનું પાણી ને બીજું પાણી બે સરખા છે, શાલિગ્રામ અને બીજા પથ્થર એ બધું સરખું જ છે, તુલસી ને બીજા ઝાડ સરખા છે, શુદ્ર ને બ્રાહ્મણ સરખા છે, ઠાકોરજીની પ્રસાદીની બીજું અન્ન સરખું જ છે, એકાદશીના દિવસે ભૂખ્યા રહ્યા અને બીજા દિવસે ભૂખ્યા રહ્યા બધું સરખું જ છે. ટૂંકમાં ઘણું બધું સરખું કહે છે. મહારાજ કે દુષ્ટમતી વાળા છે અને એમ પણ કહે છે વિધિ નિષેધ પણ ખોટા છે, આમ કરું ના ન કરું આ બધું ખોટું છે, મોટા પુરુષ જે પ્રવૃત્તિ એ બધું ખોટું છે. પછી મહારાજ પરમહંસને પૂછ્યું કે આમાં તમને કેમ લાગે છે, આ લોકોની મતિ બરાબર છે? ત્યાં નાના નાના સંત બોલ્યા કે નહીં મહારાજ, એમ જો હોય બધું હરખું જ હોય તો સ્વર્ગ નર કોને માથે ઠરે, માટે વિધિ નિષેધ તો સાચા છે. મારે કે નાના છે પણ સારી દિશ ઉપર સમજે છે. અને પછી મહારાજે એમ કહ્યું કે અત્યારે જે વિધિ નિષેધ પાળે છે એનું અત્યારે કાંઈ વિશેષ જણાતું નથી. અત્યારે દાખલા તરીકે પવિત્ર બની ઘેર રસોઈ બનાવીને જમે અને હોટલમાં જમે, બેમાં આમ ઉપરથી કાંઈ ફેર દેખાતો નથી, દોરખું દેખાય. પણ મહારાજ કે વિધિ નિષેધ જે પાળે છે એનું ફળ અંતે જરૂર મળશે. અત્યારે એનું નાણું બધું જમા થાય છે, જેમ તમે ટેક્સ કાપીને જમા નથી કરતા, છેલ્લે મળશે ને તમને પાછું. બસ એમ મહારાજ કે હુંડીનું નાણું છે એમાં દેખાતું નથી પણ એ છેલ્લે મળે છે જરૂર. અત્યારે હુંડી નીકળી ગઈ, ચેક થઈ ગયા દાખલા તરીકે, ચેકની અંદર 50,000 pound લખ્યા હોય અંદર, અભણ માણસની ચેક આપે કે લ્યો 50,000 pound નો છે, અને એને વિશ્વાસ જો ન હોય તો એને શું લાગે, અને મને કાંઈ ન આપ્યું, કાગળિયાનું બટકું પકડાવ્યું એમ લાગે કે ન લાગે. પણ એની અંદર 50,000 rupees છે, 50,000 pound છે એની ખબર એને નથી. એ ક્યારે દેખાય તો કે જ્યારે બેંકર આગળ રજૂ કરે ત્યારે ઢગલો થાય, ત્યારે ખબર પડે કે 50,000 pound આટલા બધા, પણ એ તરત દેખાતા. એમ જે વિધિ નિષેધ પાળે છે, પરમાત્માની આજ્ઞાનું જે પાલન કરે છે એ અત્યારે કાંઈ વિશેષ દેખાતું નથી, પણ અંત સમય જ્યારે આવશે ત્યારે જરૂર દેખાશે. સ્વામી એક દ્રષ્ટાંત બહુ સરસ લખ્યું કે એક શેઠે પોતાના નોકરને પડખેના ગામમાં શેરડી લેવા માટે મોકલ્યો અને કીધું ત્યાંથી શેરડી તો લઈ આવી. ત્યારે પેલો કે મને એ કાંઈ કહેશે તો તને કાંઈ કહેશે નહીં, ચિઠ્ઠી આવશે લેતો આવજો કે. એટલે ત્યાં જઈને આ શેઠે આપીથી ચિઠ્ઠી આપી, એટલે પહેલાં 20 રાડા શેરડીને કાપી આપ્યા, ચિઠ્ઠી લખી આપી કે આની સાથે પૂરા 20 રાડા શેરડીને મોકલું છું. નોકરે પૂછ્યું મારે કાંઈ શેઠને કહેવું, તો કે ના તારે કશું કહેવું નથી, ચિઠ્ઠીને બોલશે કે. પેલો કે વાંધો નહીં. માથા પર પેલો ભારો લઈને ચાલતો થયો, 2 kilometer ચાલ્યો ને તે મનમાં એમ થયું કે આ જરાક એકાદો હાઠો ખાવતો આમ ઠીક એમ, પણ મનમાં થયું ના હો ન ખવાય, ત્યાં જઈને ચિઠ્ઠી બોલે તો, પણ હતો અભણ. મનમાં સંકલ્પ થયો કે લાય ને હું એને પૂછી લઉં, કદાચ ન બોલે એમ. ચિઠ્ઠી કાઢીને કીધું મારે ખાઠો ખાવ, તું કઈ ત્યાં બોલીશ? ચિઠ્ઠી હું બોલે કે બોલી નહીં, 2-4 ફેરી પૂછ્યું તોય ન બોલી. પછી મનમાં થયું આ અહીં નથી બોલતી ત્યાં પણ નહીં બોલે એમ, એ માની ભારા માંથી ખાઠો કાઢ્યો ઝાપટી ગયો. વળી ભારો માથે ચડાવીને 1-1 kilometer ચાલ્યો ને, પછી લપસનો થઈ જાય ને જીવ, જ્યાં વિષય માત્ર એવા છે, જીવને લપસનો કરી દે. લો એક વાર પ્રાપ્ત કર્યા પછી વળી પાછી ફરી વાર પ્રાપ્તિ કરવાની ઈચ્છા થાય, આ આ બધા હેબિટ છે નહીં પડે. એક વાર પીએ પછી બીજી વાર પીવાનું મન થાય, ત્રીજી વાર પીવાનું મન થાય, પછી તો એને વિના રહેવાય નહીં. તે આને તે એમ થયું 2 kilometer જ્યાં ચાલ્યો ત્યાં વળી મનમાં સંકલ્પ થયો ફરી વાર 2 ખાઠા ખાવે. ચિઠ્ઠી કાઢીને પૂછ્યું, ચિઠ્ઠી કાંઈ કીધું નહીં, એટલે 2 રાડા કાઢી અને પછી એ પ્રેમથી ખાધા અને ચિઠ્ઠી અંદર ખીચા મૂકી દીધી. અને પછીથી શેઠની પાસે ગયો, 17 રાડા વધેલા શેઠ પાસે મૂક્યો. શેઠે કીધું કે એણે કાંઈ આપ્યો કે તો પત્ર બત્ર ચિઠ્ઠી બિઠ્ઠી, તો કે હા આપી છે. ચિઠ્ઠી વાંચી લખ્યું તમે 20 રાડા બરાબર મોકલાવ્યા છે. અને છઠ્ઠે બીજા નોકરને કીધું જરા ગણી લે તમે 20 રાડા છે. બોલે ગણ્યા ને તો 17 નીકળ્યા. શેઠને કહે શેઠ આમાં 17 રાડા જ છે. છઠ્ઠે પેલા નોકરને બોલાવ્યો, એટલે આમાં 17 રાડા જ કેમ, 20 મોકલાવ્યા છે ને? તો કોણે કહ્યું? તો કે આ ચિઠ્ઠી બોલે છે. ઓલો કે માળી મેં તને કેટલી વાર પૂછ્યું તો કઈ બોલતી નથી, ક્યાંય બોલી કે તને રાડા ખાઈ ગયો, ત્યાં બોલ્યો હોત તો. શેઠ કે મૂર્ખના સરદાર આ ત્યાં ક્યાંથી બોલે, આમાં લખ્યું છે. દ્રષ્ટાંત તમને સમજાણું, અહીં ચિઠ્ઠી કાંઈ બોલશે નહીં પણ ત્યાં તો જરૂર બોલશે, એને શું કર્યું છે બધું બોલવાની છે. મહારાજ એમ કહે છે કે વિધિ નિષેધનું જે પાલન કરે છે એનું અત્યારે કશું જ ફળ દેખાતું નથી, પણ અંત સમય તો જરૂર દેખાશે. આજ્ઞા ઉપાસના બેનું સમજવું, અત્યારે આજ્ઞા દ્રઢ છે તોય છેલ્લે બોલશે, અત્યારે ઉપાસના દ્રઢ છે તોય છેલ્લે બોલશે, અત્યારે આજ્ઞા આમ લફડ ફફડ વર્તતો છે તોય છેલ્લે બોલશે, ઉપાસના અત્યારે ઠેકાણું હોય તો ઈ છેલ્લે બોલશે. સમજાય છે? અંત સમો આવશે ને ભગવાન સામેની દ્રઢ નિષ્ઠા જો નહીં કરી હોય તો એને બદલે બીજા આવીને ઉભા રહેશે ત્યારે ખબર પડશે કે માળો આ તો ભારે થઈ. અને ઘણા બોલ્યા છે ને, ભગવાન સામેના દીક્ષિત હતા તો અમુક આનંદ સ્વામી બોલ્યું, લો ઉપાસના ઠીક નહોતી, એ રામાયણ કાયમ લલકારતા ચોપાઈ, તો છેલ્લે ભગવાન રાઘવના પાર્શ્વે તેડવા આવ્યા. અને સંપ્રદાય ઇતિહાસ એમ કહે છે, કોઈની શંકા હોય તો વાંચજો, અક્ષાનંદ સ્વામીની વાતો સ્પષ્ટ લખ્યું છે કે અમોઘાનંદ સ્વામી દેહ મૂકી અને વૈકુંઠમાં ગયા. લો તે જેમ એમ કહે ને કે આપણે તો સાધુ અને અસાધુ બે હરખા, એનો જેમ દોષ લાગે એમ જે એમ કે આપણે તો બધા અવતાર હરખાનો કઈ દોષ નહીં લાગતો હોય, એનો પણ જબરજસ્ત દોષ લાગે. માટે ખબરદાર બનજો, કદી પણ સંકલ્પ ઉઠાવશો નહીં, આ ભગવાન સ્વામિનારાયણ એ કોઈ સામાન્ય નથી. શાસ્ત્ર માત્ર પુકારણ આપણા કહે છે કે ઓળખજો ઓળખજો, પણ ઘણી ફેરી પૂર્ણ ઘટતા હોય એટલે ઓળખવામાં ફેર રહી જાય છે. હરિલીલા અમૃત ખોલજો. ઘણા તો એમ કે બદ્રિકાશ્રમમાં શાપ થયો તો ઈ જ આવ્યા છે, નરનારાયણ દેવને શાપ થયો તો નરનારાયણ દેવ જ આવે ને એમ. માટે નરનારાયણ દેવ એ સ્વામિનારાયણ છે, સ્વામિનારાયણ એ જ નરનારાયણ દેવ છે, એમાં ફરક નથી. એમ તો હરિલીલામૃત ખોલો, હરિલીલામૃતનો બરાબર લખો લખી લેજો, નહીતર શંકા જાહે. ચોથો કળશ, આઠમો વિશ્રામ. ફરીવાર બોલવું, ચોથો કળશ, આઠમો વિશ્રામ. જે વખતે શાપ થયો, પેલો આધારણ સમયનો ગ્રંથ હતો, મેં તમને આગળ કીધો હતી, જેની અંદર ચોથું પૂર હતું અને 14મો તરંગ હતું, અહીંયા કળશ ચોથો છે અને 8મો વિશ્રામ છે. દુર્વાસમુનિ શાપ આપીને જતા રહ્યા. પછી વિહલાલજી મહારાજની કલમે એવું લખાણું છે કે દુર્વાસા મુનિ શાપ આપીને ગયા પછી પ્રભુ બદ્રીશ જ્ઞાનવાન ધર્યું નિજ મૂળ સ્વરૂપ કેરું ધ્યાન. પછી કોણે? ભગવાન નરનારાયણે કોનું ધ્યાન કર્યું? પોતાના મૂળ સ્વરૂપનું. વચન સુપુરુષોત્તમે ઉચ્ચાર્યું. ધ્યાન કરીને ક્યાં ગયા? અક્ષરધામમાં. કોની પાસે? પુરુષોત્તમ નારાયણ પાસે. વચન સુપુરુષોત્તમે ઉચ્ચાર્યું, જન્મ ધર્યાનું અમે જ આજ ધાર્યું. ભગવાન નરનારાયણ ત્યાં કીધું કે પ્રભુ આવી રીતે શાપ થયો અને બધા ઉપાધિ મુકાઈ ગયા છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ કે ચિંતા નહીં કરશો, જન્મ ધર્યાનું અમે જ આજ ધાર્યું, અમે જ નક્કી કર્યું છે, અમારે મૃત્યુલોક ઉપર જવું છે. મૃત્યુલોકમાં જવા માટે અહીંયા કોઈ નિમિત્ત ઊભું થાય તેમ નહોતું, માટે અમે નિમિત્ત બદ્રિકાશ્રમને બનાવ્યું છે. મિશ ઋષિવર શાપનું પ્રમાણો નિમિત્ત બનાવ્યું. મિશ એટલે નિમિત્ત. મિશ ઋષિવર શાપનું પ્રમાણો મૂજ રુચિ હેતુ જરૂર સર્વ જાણો. જે કાંઈ બન્યું મારી ઈચ્છાથી બન્યું છે. બહુ મુજ કળા અંશ જન્મ લીધા. મારા અંશ અને કળા અંશ ઘણા બધા ગયા છે, ઘણા બધા જન્મને ધારણ કર્યા, બહુ મુજ કળા અંશ જન્મ લીધા, નહીં બહુ જીવ અનન્ય મુક્ત કીધા. પણ જેવા મુક્ત કરવા હું માગતો હતો એવા મુક્ત થયા નહીં. અતિ કળીબળ આજ ટાળી દઈશ, માટે મુક્ત કરવા માટે અતિ કળીબળ આજ ટાળી દઈશ, સકળ કળા ધરી હું જ જન્મ લઈશ. કોણ બોલ્યું? અક્ષરધામાધી પુરુષોત્તમ નારાયણ. અતિ કળીબળ આજ ટાળી દઈશ, સકળ કળા ધરી હું જ જન્મ લઈશ. આટલું કને અધિ ભલામણ કરી વળી વૃષપતિ બોલજો વિશેષ. વળી તમે ધર્મદેવને કહેજો, વૃષપતિ એટલે ધર્મદેવ, વળી વૃષપતિ બોલજો વિશેષ, તવ ગૃહે કૃષ્ણ અનાદિ જન્મ લઈશ, તારે ઘેરે અનાદિ કૃષ્ણ જન્મને ધારણ કરશે. કેટલાક જો કૃષ્ણ કૃષ્ણ કહેજો, આમ સ્પષ્ટ ઉલ્લેખ છે, તવ ગૃહે કૃષ્ણ અનાદિ જન્મ લેશે, તમારી ઘેરે અનાદિ કૃષ્ણ નારાયણ જન્મને ધારણ કરશે. આટલું સ્પષ્ટીકરણ શાસ્ત્રમાં છે, પછી આથી કેટલું હોય એમ તોય ઘણા કે ને હરખું આમ સ્પષ્ટ કરવું જોઈએ ને, તો સ્પષ્ટ કરવું જોઈએ ને, તો પછી કેટલું કરે કહો. સ્વામી વાતો લખ્યું ને, એક જણો સ્વામીને પૂછવાયું, સ્વામી પણ મારે બે દીકરાને લગ્ન કરવા છે. સ્વામી કે બેના રહેવા દે, મોટાને કરી નાના નહીં કરતો કે. સ્વામી ભલે, વળી બીજે દિવસે આવ્યો સ્વામી, પણ વેવાય બહુ ઉતાવળા થાય છે, અને આમ ઘર સારું છે ને કન્યા સારી છે ને, એ લોકો કહે જો સંબંધ નહીં કરો, લગ્ન નહીં કરો, સંબંધ તોડી નાખશું કે, ઉપાધિ છે સ્વામી. સ્વામી કે સારું, એવું હોય તો પછી કર લગ્ન, પણ તો લગ્ન પછી એક મહિને વાડીએ નહીં લઈ જતો. ભલે સ્વામી. સ્વામી કે કદાચ વાડીએ લઈ જા તો એને શેરડી પીલવા માટે સિંચોડે બેહારતો નહીં. તો કે ભલે સ્વામી. અને કદાચ બેહાર અને કઈક થાય તો પછી એને ગાડે નહીં નાખતો કે. તો કે વાંધો નહીં સ્વામી. અને કદાચ ગાડે નાખ તો પછી જે જગ્યાએ ઢોલ નગારા વાગતો એ જગ્યાએ હાકતો નહીં. તો કે ભલે. અને પછી લગ્ન કર્યા અને એક મહિના સુધી એને વાડીએ નથી લઈ જવો, નિર્ધાર કરીને ઘેરે રાખ્યો. પણ 29મે દિવસે પેલા છોકરાનો મિત્રને ઘેરે આવ્યો અને કે ભલામણા તારી વાડી છે, છોડો બહબાટ બોલાને ઘેરે હું જ કે ત્યાં માણસો કિલો કરે હાલ કે વાડીએ જાય. ઓલે કે પણ મારા બાપા ના પાડે છે કે એક મહિના સુધી નહીં આવ. તો કે બાપા ભલે ના પાડે તો હું કહીશ તું, તાર વાંધો ને હાલ કે. એમ કે પરણે એનો દોસ્તાર લઈ ગયો વાડીએ. વાડીએ ગયો તેનો બાપા અડોળો કામકાજ કરતો હશે, તે આ છોકરો કે લાય ભાઈ કે હું શેરડી ઓલું. એમ કહીને શેરડી ઓરવા બેઠો, તે શેરડી ઓરતા ઓરતા હાથ ઓરી દીધો અને બરાડે બરાડા નાખવા મળ્યો. સિસોડો બંધ તો કર્યો, ત્યાં તો હાથ આવી ગયો હતો. અને પછી બધા ઉપાધિ મુકાઈ ગયા, હવે શું કરું હવે શું કરું. તો કે જલ્દી આપણે કે વૈદ પાસે પોગાડો, કે જલ્દી પોગાડો લઈને નાખ્યો ગાડામાં. અને પછી ગાડામાં નાખ્યો, પછી કે જલ્દી ગાડો આકો. તેમ બે રસ્તા હતા, એક થોડો આમ લાંબેથી જતો, એક ટૂંકેમાં જ જતો હતો. ટૂંકે રસ્તે કે ગાડો આકો, ત્યાં બરાબર લગ્ન થતા, ત્યાં ઢોલ નગારા ત્રાસા વાગતા હતા. ન્યાથી હેક્યો, ઘેરે પગ્યું, પેલા ચમક ચડ્યું, પછી ધામમાં ઉયો ગયો. અઠવાડિયું થયું પછી સ્વામી પાસે આવ્યો અને પોક મૂકીને રોવા માંડ્યો. સ્વામી કે શું થયું એલા? તો સ્વામી છોકરો ધામમાં ઉયો ગયો. સ્વામી કે પણ એને મેં કીધું તો વાડીએ નહીં લઈ જતો, તું લઈ ગયો તો? તો કે હા સ્વામી, હું ન લઈ પણ આવ્યો હતો કે. પછી શું કર્યું? તો કે શિસોડે બેઠો, મેં નાનું જ પાડી. તો સ્વામી તમે ના પાડી પણ મારો ખ્યાલ ન રહ્યો. પછી સ્વામી કેવું કર્યું? તો ગાડામાં નાખ્યો. તો મેં ગાડામાં નાખવાની નાનો જ પાડી. તો સ્વામી તમે ના પાડી પણ લઈ કેમ જાઓ કે, એટલે ગાડામાં નાખ્યો. પછી સ્વામી કે શું કર્યું? તો કે ટૂંકે રસ્તે હાક્યો કે, ત્યાં ઢગા ઢોલ નગારા વાગતા. સ્વામી કે મેં તો નાનો જ પાડી. સ્વામી કે પણ સ્વામી તમે હાવ ક્યાં કીધું મરી જાય કે, લે પછી કેટલું કે, આટલું તો કીધું તેલે એને તો મહિનો લઈ જતો નહીં, છોડે શેરડી ઉરવા બેહારતો નહીં, ગાડા નાખતો નહીં, અને કઈક થાય તો એ ઢોલ નગારા વાગે એ રસ્તે તું હાંકતો નહીં. આટલું કીધું તો એને સમજાણો નહીં. એમ આપણા આનંદ સંતો મહાપુરુષોએ આટલી આટલી ચોખવટ કરી અને તો એમ કે ચોખ્ખું ક્યાં લખ્યું છે કે, લે આથી પછી કેટલું ચોખ્ખું કરે. માટે ભગવાનના ભક્ત ઉપાસનાની બાબતમાં મેદાન મારે એમ, કદી કોઈથી ન ડરે. અહીંયા ભગવાન સ્વામિનારાયણ કે એનું અત્યારે કશું વધઘટ નહીં દેખાય, અત્યારે બધું હરખું જ દેખાય, પણ અંત સમો જયારે આવશે ત્યારે જરૂર એનો ભેદ સ્પષ્ટ દેખાય, જરૂર ભેદ સ્પષ્ટ દેખાશે. મહારાજ એમ કહે છે કે એમ કે આપણે તો બધું સરખું છે. મહારાજ કે એને સત્સંગની નોરની જ ખબર નથી લો, જે એમ કે આપણે સાધુ અસાધુ સરખા. મહારાજ વચનામૃતમાં કે એને તો અડધો વિમુખ જાણવો, એમ કે આપણે તો સાધુ અસાધુ સરખા છે, આપણે એમાં શું ફેરફાર કરીએ. મહારાજ કે એને સત્સંગની નોરની ખબર નથી, અડધો વિમુખ છે. મહારાજ કે જે એમ કહે છે કે આપણે આધિક જ્ઞાન ભાવ આપણા મનમાં કાંઈ નથી, લોકોએ કલ્પિન ઊભા કર્યા છે. મહારાજ કેટલા બિરુદ આપ્યા જો, વિધિ નિષેધને જે ખોટા કહે છે અને બધું સરખું જે કહે છે એમ, એવા જે પાપી છે તે નાસ્તિક, તે પોતાના મનમાં જે એમ સમજે છે એને તો મહાન પાપિષ્ઠ જાણવો ને નાસ્તિક જાણવો અને ચંડાળ જેવો જાણી એનો સર્વ પ્રકાર સંઘનો ત્યાગ કરવો, એનો સંઘ કોઈ દાડો કરવો નહીં. આજ્ઞામાં ઢીલો પોસો લબાડ જેવો એનો કોઈ દિવસ સંગ ન કરવો, એને સંગે શું મળે? સ્વામી વાતમ લખ્યું ગોપાળાન સ્વામી, સ્વામી કે સંગ કરવો તો શ્રેષ્ઠ નો કરવો, શ્રેષ્ઠ નો મળે તો પોતાની સમકક્ષ નો કરવો, પણ હલકાનો તો કરવો જ નહીં. લબાડ હોય આજ્ઞામાં વર્તવામાં એનો સંગ કરે તો આપણે મળે શું? અને મહારાજે લોયાના છઠ્ઠા વચનમાં આ પણ વાત બતાવી, મારે કે ધર્મની અંદર જે લબાડની જેમ વર્તો તેનો સંગ ન કરવો, અને જેમ આજ્ઞામાં લબાડવાનો સંગ ન કરો એમ ઉપાસના પર લબાડવાનો સંગ ન કરવો. એના સંગે કોઈ દાડો ભગવાન સ્વામિનારાયણ જેવા છે સમજાશે નહીં, અને જ્યાં સુધી સમજાશે નહીં ત્યાં સુધી મહારાજની સુધી પહોંચાશે નહીં. માટે બંનેમાં સંગ કરવા માટે ખબરદાર બનવું. હવે મહારાજ બીજો એક અદભુત સરસ પ્રશ્ન ઉઠાવે છે, અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી છે, મનુષ્ય માત્રનું ચિત્ત કેવું છે? તો જે મદ હોય અથવા ગોળ સાકર ખાંડ તેનું ઘાટું પાણી હોય તે સરખું છે. તે મધમાં કે ગોળ સાકર ખાંડના પાણીમાં માખી કીડી મકોડો જે આવે તે ચોટી રહે, અને મનુષ્ય જો હાથ અડાડે તો માણસની આંગળીઓ પણ ચોટી જાય. તેમ ચિત્તનો સ્વભાવ એવો છે જે 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 પદાર્થ સાંભળે તે તે પદાર્થમાં ચોટી જાય છે. તે જો પથ્થરો તથા કચરો તથા કૂતરાનો મળ એ આદિ જે નકારી વસ્તુ હોય તેમાં તો લેશ માત્ર સુખ નથી, તો પણ એ નકારી વસ્તુમાં પણ ચિત્ત વળગે છે, અને તે સાંભળી આવ્યું હોય તો તેનું પણ ચિંતવન કરે છે, એવો એનો વળગવાનો સ્વભાવ છે. જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય, તથા કૂતરા ગધેડા ચાંડાળ આદિ જે જે આવ્યા હોય તો તેનું પણ પ્રતિબિંબ તેમજ દેખાય. તેમ ચિત્તને વિશે અતિ નિર્મળપણું છે, તે જે પદાર્થ સાંભળે તે દેખાય આવે છે, એમાં સારા નરસાનો કાંઈ મેળ નથી. માટે જે મુમુક્ષુ હોય તેને એમ ન વિચારવું જોઈએ મારે વૈરાગ નથી, તે માટે સ્ત્રી આદિ પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે. એ તો જે વૈરાગ્યવાળો હોય તેના ચિત્તમાં પણ જે સમયે જે પદાર્થ આવ્યું તે સહેજ સ્ફુરી આવે છે. માટે વૈરાગ્ય અવૈરાગ્યનો કાંઈ કારણ નથી, એ તો ચિત્તનો સ્વભાવ જ એવો છે. જે ભલું અથવા ભૂંડું સાંભળ્યું તેને ચિંતવે, અને જ્યારે જે પદાર્થનું ચિંતવન કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાય આવે તેમ દેખાય આવે. તે માટે એમ જાણવું જોઈએ હું તો એ ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જોનારો આત્મા છું, એમ જાણીને ચિત્તમાં સારા ભૂંડા ઘાટે કરીને ગ્લાની પામવી નહીં, પોતાને ચિત્ત થકી જુદા જાણીને ભગવાનનું ભજન કરવું અને સદા આનંદમાં રહેવું. મહારાજ કેટલા બધા દયાળુ હોય શકો, કોઈ પણ સંજોગે જીવને મોક્ષ માર્ગ થકી પડવા દેવા માંગતા નથી. આ વચનામૃતમાં કોની વાત કરી ખબર છે? દેણા વાળાની વાત કરી. કોની? જેને માથે દેણું થઈ ગયું ને ઘણું બધું એની વાત કરી. કરજદાર ઉપર વાત કરી, કરજદારની વાત કરી. કેટલું સરસ! પણ મારા જીવને ગમે એમ કરીને બળ આપીને મહારાજ કે જો મારા આમ વળગી જાય તો કામ થઈ જશે. મહારાજ કે ચિત્તનો એવો સ્વભાવ છે જેને અયોગ્ય સંકલ્પ વિકલ્પ ઉઠે છે, અને જીવને બહુ ઘાટ અયોગ્ય જયારે થવા માંડે ને પછી સત્સંગમાંથી પાછો પડી જાય, અને મનમાં શું નક્કી કરે આપણાથી આ માર્ગે ચલાશે નહીં એમ માની અને સત્સંગમાંથી જતો રહે છે. આ સ્પષ્ટ ચિત્ર ક્યારે દેખાય ખબર છે? ગ્રસ્થાશ્રમમાંથી ત્યાગી થયો એનું ચિત્ર બહુ સ્પષ્ટ દેખાય છે. તમારું આમ ધૂંધળું ધૂંધળું દેખાય, પણ ગ્રસ્થમાંથી ત્યાગી થયો એનું ચિત્ર બહુ સ્પષ્ટ દેખાય. ક્યારે દેખાય? તો ત્યાગી બન્યા પછી ફરી વાર પાછો ઘેરે જતો રહે. એવું કામ જતો રહ્યો હોય એને અયોગ્ય ઘાટ જ્યારે ઉઠવા માંડે પછી મનમાં એમ થાય, શું થાય, મારેથી આ ઘાટ ટળશે નહીં, માટે આના કરતા ગ્રસ્થમાં જતો રહું. આમ સંકલ્પ કરીને ત્યાગાશ્રમનો ત્યાગ કરી દઈશ. પણ મહારાજે એવા ભક્ત માટે બળભરી વાત લખી. મહારાજ કહે, ગાઢ સંકલ્પ થતા તો ચિત્તનો ધર્મ છે થાય, ચિત્તનો ધર્મ છે ગાઢ તો થાય, એમ સંકલ્પ વિકલ્પ તો થાય, જે જોઈએ એ સાંભળે. પણ ભક્તજીને એક વાત બહુ સ્પષ્ટ યાદ રાખજો, આ જે વાત મહારાજ લખી છે, અતિ સાધન દિશા વાળો અથવા તો બિચારો સત્સંગમાંથી પાછો પડ્યો છે એ ભક્ત માટે જ લખી છે. આને સમજીને પોતે એમ વિચાર ન કરો આપણે ગાઢ થાય તો વાંધો નહીં, એમ સમજાય છે. તો જીવામાંથી એવું નક્કી કરે ગાઢ સંકલ્પ તો થાય, મહારાજ કીધું થાય, તે ખોલો મધ્યનું છઠ્ઠું મહારાજ પોતે બોલ્યા છે, વૈરાગી નહીં થાય એમ. પણ મહારાજનો કહેવાનો હાર્દ એવો નથી, બરાબર સમજ્યો, મારનો એવો હાર નથી. મુમુક્ષ પાછો જે પડી ગયો હોય એને બળ દેવા માટે મહારાજ આ વાત કરે છે કે વૈરાગી હોય એને પણ જોઈએ વસ્તુ પૂરી આવે. એમ કહીને મહારાજ પહેલા એમ કહે છે, તને દેખાય થોડા ઘણા ગાઢતા, ચિંતા નહીં કરીશ, આનંદમાં ભજન કર. મહારાજનો કહેવાનો મતલબ એવો છે કે આનંદ મહારાજ ભજન કરવાના લતમાં જો લાગી જશે, ભલે ને ગાઢ સંકલ્પ થોડા ઘણા થતા હશે, પણ અમારા શબ્દો સાંભળીને મનમાં હિંમત આવી જશે કે ગાઢ ભલે થતા પણ હું ભજન કરું, એક દાડો ગાઢ ટળી જશે, આ માનીને ભજનમાં મંડી પડશે. અને ભજન વસ્તુ એવી છે, માણસની માથે ગમે તેટલું કરજ થઈ ગયું હોય પણ આમ હિંમત રાખીને મંડી પડે અને ક્યાંક સારો બિઝનેસ મળી જાય ને ત્યાંથી આવક સારી આવવા માંડે, પછી ક્યાં સુધી કરજદાર રહે? ધીમે ધીમે કરજ મળે ચૂકવાને, એક દાડો જે કરજદાર હતો એ ધનવાન થઈ જાય. નતર કેવું થાય ખબર, કરજદાર થઈ ગયો બહુ, પછી આમ હાવ ઢીલો પડી જાય કે હવે આ મારું દેવણું નીકળ્યું છે ને આટલા આમ થઈ ગયા, આટલા તેમ થઈ ગયા, તે દવા પી જાય. આ ઘણા નથી મરી જતા, હુકામ મરી જાય, હિંમત હારી ગયો. એમ મહારાજ એમ કહે છે કે મુમુક્ષને ક્યારેક સંકલ્પ વિકલ્પ રજોગુણને અવલંબન કરીને તમોગુણને અવલંબન કરી અને ઉઠશે ને ત્યારે મુમુક્ષ જો હિંમત હારી જશે તો સત્સંગમાંથી કાયમ માટે પાછો હટી જશે કે મને આવા સંકલ્પ થાય મારે મંદિરમાં જવું માટે બરાબર ન કહેવાય. ઘણા કહે ને કે સ્વામી અમારા જીવન એવા ક્યાં મંદિરમાં આવી, એમ આપણે એમ કે ભગત પૂજા પાઠ કરતા સ્વામી અમે પૂજા પાઠ કર્યા જવાનું હોય, અમે અમે આમ કરીએ તેમ કરીએ છીએ, એમ માની અને પોતાની જાતને ઘણી જ ન્યૂન સમજી અને મોક્ષને પથે ચાલી જ નથી શકતો, એવા મોક્ષને બળ આપવા માટે મહારાજે એમ કહે છે. મહારાજ કહે કે કદાચ સંકલ્પ વિકલ્પ ઉઠે તો હિંમત નહીં હારશો, તમે મંડી પડ્યો એમ, અને મંડી પડે એના ઉપર ક્યારેક ભગવાન અથવા તો ભગવાનના ભક્તની દ્રષ્ટિ પડી જાય, જેથી દ્રષ્ટિ પડી જાય તેથી કામ થઈ જાય. એક તમને સત્ય ઘટના કહું, જેતપુરમાં એક સંત હતા, જોકે મોટા સાધુ બહુ થયા એટલે નામ ન અપાય, પણ ઘટના હકીકત છે. સ્વામીને અયોગ્ય સંકલ્પ બહુ થાય અને મતલબે સ્વપ્નમાં ખરાબ સ્વપ્ન આવે અને ઉપવાસ આવે. સ્વામી ખબરદાર બનીને ઉપવાસ કરે, પણ પાછું બીજે દાડે એવું સ્વપ્ન થાય ખરાબ, અયોગ્ય ગાઢ થાય ને વળી પાછો ઉપવાસ કરે. એમ કરતા કરતા એક મહિના સુધી સદંતર કાયમે માટે ઉપવાસ કરવા પડે, એક દી ઉપવાસ એ જમે, એક દી ઉપવાસ એક દી જમે. પણ આ વચનામૃતમાં કીધું ને એવો શરવીર પુરુષ હિંમત ન હાર્યા, સતત જ્યારે ઉપવાસ પડે પછી એક દાડો ઠેરાવો કર્યો. કેવો કર્યો ખબર, કે હવે અયોગ્ય જો ઘાટ ઉઠે ને તો અન્ન અને પાણી બી હરામ છે, અન્ન કે પાણી મોઢામાં મૂકવું નહીં જ્યાં સુધી અયોગ્ય ઘાટ બંધ ન થાય, એમ એવો સંકલ્પ કર્યો. તોય પાછો અયોગ્ય ઘાટ થયો, અયોગ્ય ઘાટ થયો પછી નક્કી કર્યું હવે તો અન્ન પાણી મોઢામાં મૂકવું નહીં, તે દિવસ ઉપવાસ કર્યો. અને ઉપવાસને વર્તે દિવસે સંતો પારણા કરવા જાય, પણ આ સાધુ પારણા કરવા ગયા નહીં. પારણા કરવા ન ગયા એટલે બાળમુકુંદાસ સ્વામીના શિષ્ય બાળમકુંદાસ્વામીને ખબર કે આ સાધુને ઉપવાસ હતો એટલે સ્વામી બોલાવીને કીધું, સાધુરામ પારણા કરવા ન ગયા? તારે કે સ્વામી મને ભૂખ નથી લાગી. કે બાળમકુંદ સ્વામી કે કેમ ભૂખ નથી લાગી? કાલ ઉપવાસ હતો ને ભૂખ ન લાગે એવું બનતા છે, અહીં આવો. કે નજીક બોલાવ્યા, માથે હાથ મૂકીને કીધું, કેમ પારણા કરવા ન ગયા સાધુરામ? કાંઈ તકલીફ છે? મારું ઉદાસ તો હતું. તો કે કાંઈ નહીં સ્વામી, તો તમે મને નહીં કહો તો કોને કહેશો? હું તમારો ગુરુ છું અને તમે મને નહીં કોને નહીં કહો તો કોને કહેશો? કે આટલું જ્યાં સ્વામી બોલ્યા ત્યાં તો બોલ્યા સાધુની આંખોમાંથી આસોડાની ધારાઓ થઈ, રડી પડ્યા. સ્વામી કે સાધુરામ આટલા બધા દુઃખી થઈ ગયા, શું હકીકત છે? પછી વાત કરી, સ્વામી એક મહિનાથી દાખલો કરું છું પણ તેમ છતાં કાયમ અયોગ્ય ઘાટ થઈ જાય છે ને ઉપવાસ આવે, કાયમ અયોગ્ય ઘાટ થઈ જાય ને ઉપવાસ આવે. આ ઠેરાવ કર્યો હતો કે હવે અયોગ્ય ઘાટ થાય ને તો મોઢામાં અન્ન કે જળ મૂકું નહીં, પાછો અયોગ્ય ઘાટ થયો એટલે એવો ઠેરાવ કર્યો છે કે અયોગ્ય ઘાટ બંધ ન થાય ત્યાં સુધી મોઢામાં અન્ન કે પાણી મૂકવું નહીં એમ. નામ જે બોલ્યા ત્યાં સ્વામી રાજી થઈ ગયા. અને બાળમુકુંદ સ્વામી રાજી થઈને ફરી વાર માથા પર હાથ મૂકીને કીધું, જાઓ સાધુરામ પારણું કરી લો, હવે આ થાંભલાને ઘાટ થાય ને તો તમને થાય જાઓ. કે અને સ્વામીનો આશીર્વાદ મળી ગયો અને પારણું કર્યું. પણ એમ લખ્યું પછી જીવનમાં સ્વામીને કોઈ દી અયોગ્ય ઘાટ ન થયો. અને મહાબ્રહ્મનિષ્ઠ પુરુષ બિના મહાબ્રહ્મનિષ્ઠ પુરુષ, અરે એ તો મહાબ્રહ્મનિષ્ઠ બિના પણ એના સેવલા શિષ્યો પણ મહાબ્રહ્મનિષ્ઠ પુરુષ બિના, જેમણે જેતપુરનું મંદિર બંધાવ્યું હરિકૃષ્ણદાસ હોય મહાબ્રહ્મનિષ્ઠ પુરુષ બિના, કેટલા બ્રહ્મનિષ્ઠ પુરુષ ભક્તજનો પ્રત્યક્ષનો મહિમા જયારે સમજે ને ત્યારે મનમાં એમ થાય કે આ હા હા, ભગવાન સ્વામિનારાયણની ઘેરે તો એકલા હીરા પ્રગટ્યા, હીરા એમ. જેતપુરના મંદિરની પ્રતિષ્ઠા થઈ 58 વર્ષ પહેલા, અને એ વખતે વડતાલની ગાદી પર પરમ પૂજ્ય આનંદ પ્રસાદજી મહારાજ હતા, પ્રતિષ્ઠા કરવા આવ્યા. પણ ત્યાં એક ધોરાજી દરવાજો કહેવાય છે, નીચો છે, અને સવારે હાથીને અંબાડી પર કાઢેલી, ચાલતો હાથી જ્યાં દરવાજા સુધી પહોંચ્યો ત્યાં અંબાડી ઊંચી અને દરવાજો નીચો, એટલે પાર્ષદ આવીને સ્વામીને કીધું કે સ્વામી મહારાજની નીચે ઉતરવું પડશે. કેમ? તો કે અંબાડી ઊંચી છે અને દરવાજો નીચો છે. ત્યારે સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, એ તો ભગવાન સ્વામિનારાયણને સ્થાને બેઠા છે તો રાજાધિરાજ છે, એ નીચે ન ઉતરે, હાથી બેસવું છે તો બેઠો બેઠો નીકળશે દરવાજાની બહાર. અને આટલું જ્યાં સ્વામી બોલ્યા ત્યાં હાથી નીચે બેસી ગયો અને બેઠો બેઠો દરવાજાની બહાર નીકળ્યો. અને આને જોનારા હરિભક્તો હજુ કેટલાય જીવે છે. કોના શિષ્ય હતા ખબર? જેને નિત્ય ઘાટ ઉઠતો હતો અને કાયમ જેને ઉપવાસ પડતો હતો એના શિષ્ય આવા બ્રહ્મનિષ્ઠ થયા, અને પોતે પણ મહાબ્રહ્મનિષ્ઠ થયા. પણ ક્યારે આ વાતને પકડી રાખી? ત્યારે. માનો કે એ વખતે હિંમત હારી ગયા હોત તો આ ઘાટ હવે બંધ નહીં થાય, માટે ક્યાં સુધી આમ માલશું, માટે આના કરતા ગ્રસ્થ આશ્રમ જતા રહી. તો એવી ઘટના ન ઘટે માટે મહારાજે હિંમતની વાત કરે છે કે ચિત્તનો તેવો ધર્મ છે તે તો સંકલ્પ વિકલ્પ કરે, એથી હિંમત હારવી નહીં. ભગવાનના ભક્તે આનંદ મારીને ભજન કરવું, કારણ કે ભજન કરતા કરતા ઓલ્યા એક દાડો વિરામ પામી જશે અને મહાબ્રહ્મનિષ્ઠ સ્થિતિને પ્રાપ્ત કરી શકશે. કોના પરિણામે? ભગવાન સ્વામિનારાયણ નિષ્ઠાને પરિણામે, એની મોટપને પરિણામે. એવી અદભુત મહારાજ અહીંયા વાત કરવી. બાકી એમ નો વિચાર કરવો ગમે એવું વહી રહી ગયો તેને ઘાટ તો ઉઠતા જ હોય, નતર જીવ તો મળે સંકલ્પ કરવા એમ કે આવા ઘાટ તો બધાને થતા હોય. મહારાજ કે એવો જો સંકલ્પ કરે તો ગમે એવો નિષ્કામી હોય તો મહાન કામિષ્ઠ થઈ જાય. ભગવાન નિષ્કામી સંત ઉપર કે નિષ્કામી ભક્ત ઉપર ભૂંડો ઘાટ કરે તો. પણ અહીંયા જે વાત લખી છે મહારાજે, હિંમત જે હારી ચૂક્યો છે એ હિંમત ન હારે ને મોક્ષને પથે સારધાર ચાલી અને ભગવાન સ્વામિનારાયણને પામી શકે એને માટે વાત લખી છે એમ સમજવું. ઇતિ વચનામૃતમ ગરડા મધ્યનું 6ઠું થયું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878 ના શ્રાવણ સુદ એકાદશીના દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા વરાણ બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે? પણ શ્રીજી મહારાજ બોલ્યા, જે જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તો એ સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્ર હોય તે ઘણા સારા સારા ભોજનને ને સારા સારા વસ્ત્રની ઈચ્છે પણ તે ક્યાંથી મળે, તેમ વૈરાગ્યન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. પછી વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, જેને વૈરાગ્ય ન હોય તે સૌ ઉપાય કરે ત્યારે વિકાર ટળે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડો રહે, પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિ કરીને જોયે છે. આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ સર્વે વિકાર ટળો તો તત્કાળ ટળી જાય. અને સાધને કરીને તો બહુકાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે, અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. બહુ અદભુત વચનામૃત છે. છઠ્ઠાનો છેલ્લો પ્રશ્ન અને સાતમાનો પહેલો પ્રશ્ન થોડોક એકમેક થાય છે. જો છઠ્ઠાના પહેલા વચનામૃતના છઠ્ઠાના છેલ્લા પ્રશ્નને આપણે જો એમને પકડી રાખ્યો હોત, કેમ કે વૈરાગીને પણ અયોગ્ય ઘાટ તો થાય જ, એમ જો પકડી રાખ્યો તો અહીંયા બાદ આવત, અહીં બે વચનામૃત ક્રોસ થાત. કારણ કે આ વચનામૃતમાં મહારાજ શું કહે છે કે એને જ ગાઢ સંકલ્પ હેરાન કરે છે જે વૈરાગ્ય રહિત છે. વાત સ્પષ્ટ થઈ કે વૈરાગ્યને ઘાટ કોઈ દી અયોગ્ય ઉઠતો નથી. શ્રી મહારાજજી લખે એને સમજવા પ્રયાસ કરવો પડે, બાકી મહારાજ જે લખ્યું હોય એ ખરેખર બહુ અદભુત લખ્યું હોય. સમજાય નહીં તો પરસ્પર ક્રોસ થાય ને આપણા મનમાં એમ થાય આમાં આમ કીધું છે ને આમાં તેમ કીધું છે, પણ વ્યવસ્થિત જો સમજે તો એમ થાય વાહ ભાઈ વાહ મારા શું લખ્યું છે. અમે કેટલો સરસ પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામી દયા કરીને હાથ જોડીને મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો ન હોય તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે? કોને મુક્તાનંદ સ્વામી રહી જતો હતો? નહીં, મુક્તાનંદ સ્વામીનો અયોગ્ય સ્વભાવ જો રહી જતો હોય તો ભગવાન સ્વામિનારાયણના મોઢામાંથી શબ્દો ન નીકળે કે સ્વામી તમારી મોટપ કહેશો, સ્વામી તમારી મોટપ કેટલી છે? મહારાજ કેમ કહું? મહારાજ કે સ્વામી તમને આ તુંબડી તૂટી ગયું હાંધતા આવડે? મહારાજ મન ન આવડે. મહારાજ કે સ્વામી તમને તુંબડી હાંધતા ન આવડે પણ આ બ્રહ્માંડની અંદરથી કોઈ પણ પાપિષ્ઠમાં પાપિષ્ઠ જીવ હોય એનું કાંડું પકડી તમે ઘા કરો સીધો અક્ષરધામમાં પોગાડજો, સ્વામી તમારી આ સામર્થ્ય છે. પાપીમાં પાપી આત્માને ઘા કરીને અક્ષરધામમાં પોગાડી દે એને અયોગ્ય સંકલ્પ હોય ખરો? ન હોય. પણ સ્વામીએ અન્ય મુમુક્ષના હિત માટે મહારાજને પ્રશ્ન કર્યો છે કે મહારાજ અંતરમાં જે અયોગ્ય સ્વભાવ છે, અયોગ્ય ઘાટ ઉઠે છે, એ ટાળવાની ઈચ્છા હોવા છતાંય કેમ નહીં ટળતા હોય? મહારાજ કે વૈરાગ્યની ખામી છે. દ્રષ્ટાંત કેટલું સરસ આપ્યું કે દરિદ્ર હોય એટલે ગરીબ કંગાલ હોય એ ઘણા સારા સારા ભોજન કરવાની ઈચ્છા રાખતો હોય, સારા સારા વસ્ત્ર પહેરવાની ઈચ્છા રાખતો હોય તો દરિદ્ર છે માટે મળી શકે? દાખલા તરીકે સૌરાષ્ટ્રમાં એકદમ મજૂરી કરતો ને સાંજે બિચારો 50 રૂપિયા કમાતો હોય, એના મનમાં એમ થાય કે હમણાં આ શરીર થોડું નબળું થઈ ગયું છે કે 2 કિલો બદામ લઈને ખાવી છે, કેમ થાય? ખાઈ શકે? લઈ શકે? હું કામ ન લઈ શકે? ઈચ્છા નથી એને? હે બોલો તો ખરા, ઈચ્છા નથી? ઈચ્છા તો ઘણી જ છે પણ ખીચું ના કહે છે એમ. મહારાજ કેટલો સરસ પ્રશ્ન. મહારાજ એની ઈચ્છા તો બહુ છે અયોગ્ય સ્વભાવ ટાળવાની પણ કેમ નથી ટળતા? મહારાજ કે ઈચ્છા તો ઘણી કે છે પણ વૈરાગ્ય રૂપી ખીચું ખાલી છે એટલે અયોગ્ય સ્વભાવ ટળતા નથી. મહારાજે આમ કીધું ત્યારે કોઈ મુમુક્ષ એવો હોય જેને વૈરાગ્યમાં કચાશ હોય એ મુમુક્ષ તુરંત હિંમત હારી જાય કે હવે આપણા અયોગ્ય સ્વભાવ ટળશે નહીં. તરત હિંમત આરી જાય કે મહારાજ ખુદે કહી દીધું કે એને વૈરાગ્યની ખામી છે, માટે અયોગ્ય સ્વભાવ ટળે નહીં. પણ મહારાજની સાથે આવેલા નંદ સંતો એટલા બધા દયાળુ હતા, એમાં મુક્તાનંદ સ્વામી તો માં હતી, માં સત્સંગને માં. મહારાજને તરત પ્રશ્ન કર્યો, મહારાજ જેને વૈરાગ નથી એ સો ઉપાય કરે તો અયોગ્ય સ્વભાવ ટળે, વિકાર ટળે? માનો આ બીજો પ્રશ્ન ન પૂછાણો હોત, બીજો પ્રશ્ન ન પૂછાણો હોત તો કંઈક મુમુક્ષ મોક્ષ માર્ગ થકી પડી ગયા હોત, કંઈક મુમુક્ષ. કારણ કે પેલા પ્રશ્ન ઉત્તરમાં મહારાજ એમ જ ચોખ્ખું કહી દીધું છે કે જેને વૈરાગ નથી એને વિકાર ન ટળે, બસ બીજું કંઈ નથી મહારાજ કીધું. કહો, જેને વૈરાગ નથી એને વિકાર ન ટળે, એટલે મુમુક્ષ માની લે કે મારા વિકાર ટળશે નહીં, માટે મોક્ષને પથે ચાલી જ નહીં શકો, એમ તરત આ પડી જાય. પણ મુક્તાનંદ સ્વામી દયા કરી મારીને આગળ બે હાથ જોડ્યા, મહારાજ જેને અયોગ્ય સ્વભાવ નથી ટળતા એને ટાળવાનો કોઈ ઉપાય ખરો? ત્યારે મહારાજ બહુ સરસ ઉત્તર આપ્યો, મહારાજ કે જે વૈરાગીનો હોય તે તો કોઈ મોટા સંત હોય તેને અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞા જેમ કહે તેમ મંડ્યો રહે. બે વસ્તુ બતાવી, બહુ આમ ગર્ભિત ઉત્તર છે આ પ્રશ્ન ઉત્તર બહુ ગર્ભિત છે, બહુ ઊંડાણ વાળો છે. મહારાજે બેને અલગ કર્યા. ભગવાનના મોટા સંત હોય એની સેવામાં મંડી રહે, મોટા સંતની સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કે મંડી રહે. મહારાજ એમ કેમ ન કીધું કે પરમેશ્વરની આજ્ઞા મંડી રહે અને પરમેશ્વરની સેવા કરે તેના વિકાર ટળે, એમ ન કીધું મહારાજ? કેટલું મહારાજના ઉત્તરમાં ઊંડાણ છે. એમ ન કહી દીધું કે ભગવાનની આજ્ઞા મંડી રહે અને ભગવાનની સેવા કરી રાખે તેને વિકાર ટળે, એમ ન કીધું. સેવા કોની કરે? તો કે મોટા સંતની કરે. આજ્ઞામાં કોની મંડી રહે? તો કે પરમેશ્વરની. એમ શું કામ કીધું છે? બહુ અદભુત ઉત્તર છે. ભગવાનના સંતની સેવામાં તત્પર રહે એમ કહેવા પાછળનું મહારાજનું કારણ તાત્પર્ય સમજવા પ્રયાસ કરજો કે પહેલી વાત તો એ છે કે જેને પોતાના સ્વભાવ ટાળવા હોય, જેને પોતાના વિકાર ટાળવો હોય, એને બધાને પહેલા દાસ થઈ જવું, સમજે? દાસ થઈ જવું, હાવ નિર્માની થઈ જવું. નિર્માની થયા સિવાય કોઈ દાડો વિકાર ટળે નહીં, સ્વભાવ ટળે નહીં. અને દાસ બન્યા સિવાય સેવા થાય નહીં. મહારાજ કે સંતની સેવા કરે. શું કામ એમ કીધું? એમ કીધો કે પરમેશ્વરની સેવા કરે, પરમેશ્વરની તો હોવ કરે, ભગવાનની સેવા કરવાથી દાસત્વ ભાવ સંપૂર્ણ પ્રગટતો નથી. આ જ વાત મહારાજે પ્રથમના 98મા વચનામૃતમાં કરી. મારે કે દાસનો ગુલામ બની રહે તો પૂર્વના સંસાર ગમે તેવો મલિન હોય તોય મહારાજ કે ટળી જાય, રંગ હોય રાજા થાય. ભગવાન સ્વામીના શબ્દ પ્રથમનો 98મો વચનામૃત. દાસનો ગુલામ થઈ જાય, ભગવાનનો દાસ થવું કાંઈ કઠણ પડે એમ નથી, એમાં કાંઈ નિર્માની પણ લાવવું પડે એમ નથી. ભગવાનની આરતી ઉતારવી દાખલા તરીકે, એમાં કાંઈ નિર્માની પણ જરૂર નથી, સમજાય? એ તો હોવું કરે એમ. પણ ભગવાનના સંતના દાસ બનવું, ભગવાનના ભક્તના દાસ બનવું, એ કહે એમ કરવું, એ મહાકઠિન કામ છે. ઘણી ફેર તમે જોજો, લો ઘરની અંદર મોટેરા હોય ને, એ કામ કામ કોઈ કામ સિદ્ધાંતો તરત કરે, પણ ઘરનો નાનો કોઈક સિદ્ધાંતો ન કરે. અને આપણે એમ કીધું, એલા આણે કીધું કરીને તો એ કે એમ નહીં કરું, તમે કહો તમ તાર કરીશ, તમે કહો ત્યારે કામ કરીશ, પણ એ કે તો નહીં જ કરવું એમ. જો આ બાબતમાં એક વાત બહુ સ્પષ્ટ સમજવાની કે ભગવાનના સંત કે ભક્ત, નાનામાં નાનો સંત કે નાનામાં નાનો ભક્ત, એને પણ રાજી કરવાનું, જેને તાન ચડે ના ગમે તેવા અયોગ્ય સ્વભાવ હોય તો બળીને ખાખ થઈ જાય. એની પણ અનુવૃત્તિમાં રહેતા શીખ્યાના તમામ સ્વભાવ બળીને ખાખ થઈ જાય, એક સ્વભાવનો એક વિકારનો. કારણ કે દાસ બને, દાસ બને એટલે શું થાય ખબર? રાજીપો મળે. અને દાસ બન્યા સિવાય કોઈ દી રાજીપો પ્રાપ્ત કરી શકાય નહીં. રાજીપો પ્રાપ્ત કરવા માટે દાસ થવું પડે. મારે કે ભગવાનના સંતની સેવા કરે એટલે દાસ બને, અનુવૃત્તિમાં રહેવાનું અંગ પડે, અને પછી પરમેશ્વરની આજ્ઞા જેમ છે એમ મંડ્યો રહે, આજ્ઞા મંડ્યો રહે અને દાસ બનીને આજ્ઞા પાળે છે એટલે એના તમામ વાસના લિંગ દેહ બળીને ખાખ થઈ જાય. ભક્તજીનું આ વચનામૃતની અંદર એક એક ઊંડાણ બીજું તમને બતાવું. મુક્તાને સ્વામી પ્રશ્ન કેવો સરસ પૂછ્યો કે મહારાજ, જેને વૈરાગ્ય નથી એના વિકાર કેમ કરે ટળે? આમ મુક્તાને સ્વામી પૂછ્યું, પણ મહારાજને એમ ન પૂછ્યું કે મહારાજ જેને વૈરાગ્ય નથી એને વૈરાગ્ય કેમ પ્રગટે, આવો પ્રશ્ન ન પૂછ્યો. સમજાય છે? એમ પૂછવું જોઈએ ને કે મહારાજ એને વૈરાગ નથી અને વૈરાગ કેમ પ્રગટે, એમ ન પૂછો. મહારાજ એને વૈરાગ નથી એના વિકાર કેમ ટળે? જો કે આપણને કઈ પ્રશ્ન ન ઉઠે કે આમ હું કામ નહીં પૂછ્યું ને આમ કેમ નહીં કર્યું હોય, એ તો સ્વામીને બધું ઉઠે. સમજ્યા? આપણે બધું આમ સમકક્ષ થઈ ગયું. પ્રશ્ન આપણને ઉઠવો જોઈએ એમ કે એવો સ્વામી પ્રશ્ન કેમ ન પૂછો કે મહારાજ વૈરાગ કેમ કરીને પ્રગટે એમ. મુક્તાનંદ સ્વામી ન પૂછે, એનું કારણ સ્વામી બ્રહ્મનિષ્ઠ સ્થિતિને પામેલા હતા, જીવની કક્ષાને જાણતા હતા. સ્વામી બરાબર સમજતા હતા કે વૈરાગ પ્રગટવાનું માધ્યમ નથી. બરાબર યાદ રાખજો, વૈરાગ કોઈ દાડો પ્રગટતો નથી, હોય એટલો ને એટલો રહે છે. વૈરાગ જેની અંદર ન હોય એને કોઈ દી નવો આવતો નથી. તમારા મનમાં એમ થાય સ્વામી તમે આમ કેમ કીધું, ઘણીજીએ કીધું ચાર પ્રકારના પ્રલયને જાણે, દેહધારીના દુઃખને જાણે તો વૈરાગ પ્રગટી આવે. ત્યાં જે પ્રગટી આવે એ શબ્દો છે ને કેવો છે ખબર છે? લુબ્ધ થયેલો વૈરાગ જાગ્રત થાય છે, બાકી નવો વૈરાગ કોઈ દાડો પ્રગટતો નથી એમ મહારાજે કાર્યાણીના સાતમા વચનામૃતની અંદર વાત બતાવી. મહારાજ કે જેના ચિત્તને ચટકી લાગે અને વૈરાગ ચડે છે એ તામસી હોય તો ભલે, રાસી હોય તો ભલે, સાત્વિકી હોય તો ભલે, જેના ચિત્તને ચટકી લાગે. એનો મતલબ શું થયો? કે જેના હૃદયમાં બીજ પડ્યું હોય એને એવા શબ્દો સાંભળે ત્યારે ચટકી લાગે છે અને વૈરાગ પ્રગટિ આવે છે. એનો બીજો મતલબ શું થયો? કે જેને ચટકી નથી લાગતી એના અંગમાં વૈરાગ છે જ નહીં, છે ની જ પ્રગટે ક્યાંથી? એટલે વૈરાગ વધઘટ થતો નથી, વૈરાગ જેટલો હોય એટલો એટલો રહે છે. ગણાય એમ કે એને વૈરાગ ઉતરી ગયો, એનો વૈરાગ ચડ્યો, એ તો આપણા લૌકિક શબ્દો છે, વૈરાગ ચડ્યો અને વૈરાગ ઉતરી ગયો. પરંતુ હકીકત એવી હોય છે, વૈરાગ ચળકાટ મારે સાધ પુરુષના સંગ થકી, મહાપુરુષોના સંગ થકી, ધર્મજ્ઞાન વૈરાગ્યના ભક્તિના સંગ થકી વૈરાગ ચળકાટ મારે એટલે દેખાઈ આવે છે અને એનું કાર્ય પણ કરી દે છે. એવો યોગ થાય ત્યારે ચળકી આવે છે. જેમ વાસણ હોય, જેમ વાસણ હોય એને આમ સરસ માંજે ત્યારે ચળકાટ મારે, ચળકાટ મારે ત્યારે યુઝ કરવાનું આપણને મન થાય, પણ બે વર્ષ સુધી એને હાથ જ કોઈ ન અડાડ્યો હોય તો એ કેવું થઈ જાય? ઠીકરાના વાસણ જેવું થઈ જાય, આપણને હાથ અડાડવાનું મન થાય નહીં. એમ સાધુ પુરુષના સંગ થકી જ્યારે એને માંજવામાં આવે છે ત્યારે ચળકાટ મારે, ચળકાટ જ્યારે વૈરાગ મારે છે ત્યારે પરમેશ્વરના હૃદયનું ઘરેણું એ બની જાય છે, પણ એને કોઈ હાથ જ ન અડાડે, કોઈ માંજે જ નહીં અને સારો સંગ જ ન થાય એટલે ચળકાટ મારતો નથી, ડલ થઈ જાય પછી એને પરમેશ્વર અડે નહીં. પણ વાસણ હતું, નવું ક્યાંય આવ્યું નથી, એમ વૈરાગની બાબતમાં સમજવું. સમજાય? વૈરાગ મંજાય છે પણ નવો પ્રગટ થતો નથી. નથી થતો સ્વામી ક્યાંથી પૂછે કે મહારાજ વૈરાગ કેમ પ્રગટે? સમજાય? પછી સ્વામી નક્કી કર્યું વૈરાગ પ્રગટે એમ તો નથી, હવે આનો સીધો રોગ કેમ ટળે એ જ પ્રશ્ન કરું. એટલે સીધો પ્રશ્ન ઠપકાર્યો, મહારાજ રોગ કેમ ટળે? મહારાજે અદ્ભુત ઉત્તર આપ્યો. એક તો સંતની સેવા કરે, બીજા નંબરમાં મહારાજ કે પરમેશ્વરની આજ્ઞા જેમ છે મંડ્યો રહે, અને જેમ છે મંડ્યો રહે ત્યારે મહારાજ કે એના પર પરમેશ્વરની કૃપા થાય છે. જો તમને એક વાત બહુ આમાં સ્પષ્ટ બતાવું, મોક્ષના દાતા એક ભગવાન સ્વામિનારાયણ સ્વયં થઈ ગયા. કારણ કે જીવાત્માના મોક્ષની ચાવી તો એક પરમેશ્વરના હાથમાં છે. સંત દાખલો કરી જીવને આગળ ધપાવે ખરો, પરંતુ મોક્ષની ચાવી તો પુરુષોત્તમ નારાયણના હાથમાં છે. જીવ સંતની સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞા મંડ્યો રહે, આ બે કાર્યો કરે એટલે કૃપા કોણ કરે? પરમેશ્વર કરે. અને ભગવાન કૃપા કરે અને મારા સંતની સેવા કરે છે માટે એને મારો મોક્ષ આપવો. ભગવાન સંકલ્પ કરે અને ભગવાન સંકલ્પ કરે ને તે દાડે કામ પૂરું થાય છે, ત્યાં સુધી કામ પૂરું થતું નથી. આ ભગવાનના સંત સંકલ્પ કરે, ભગવાન એકનો અધૂરો રહેવા દેતા નથી. પણ એમ કોઈ માની લે, કદાચ અમારા મનમાં એમ થાય કે મોક્ષના દાતા જ આપણે છીએ તો બાદ આવે. કારણ કે એમ જે દાડે થાય કે મોક્ષના દાતા જ આપણે છીએ તે દાડે દાસત્વ ભાવ ટળી જાય, સમજાય છે? સ્વામી શેખનો નાતો ટળી જાય, દાસત્વ ભાવ ટળી જાય. અને દાસત્વ ભાવ જો ટળી જાય, અહંકાર જો પ્રગટી જાય, તો ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત વચનામૃતમાં વાત લખી કે કદાચ અક્ષરને એવો અહંકાર આવે કે આ તમામને હું ધારી રહ્યો છું, આટલો રંચ માત્ર જો અહંકાર પ્રગટે તો મહારાજ કે અક્ષર આદિ તમામને મારા સ્વરૂપની અંદર લીન કરી નાખે અને સ્વરાટ થકા બધાને ધારવા માટે હું સમર્થ છું. એ વસ્તુ એમ બતાવે છે કે સંતના સંકલ્પથી અનેક આત્માનું કલ્યાણ થાય ખરું, પણ એને હંમેશા અનુસંધાન રાખવું ઘટે કે મોક્ષના દાતા તો પુરુષોત્તમ નારાયણ છે.